તારીખ 29/12/1987 પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 264 અને 265 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 207
દેખાતો પણ બધા રસ મને પડ્યો છે અવસર કર્યો હોવા છતાં ભગવાન અવસમય કે છે
સૂચન કરતા ભૂલ છે.
કર્યો છે ધર્મ બુદ્ધિ છે,
કેમ કે નવમી ગ્રેવે જ જાય છે એના ફળમાં, કસાયની મંદતા ઘણી હોય છે, પણ કોઈને છેતરવા માટે નહીં કે ઈરાદાપૂર્વક નહીં ખોટું કરવું, ઈરાદાપૂર્વક જાણી લઈને ખોટું કરવું એમ નહીં, એ તો કસાય નહીં. પણ ભૂલથી કે આમ કરવાથી આ ધર્મ થાય છે, કલ્યાણ થાય, જેમ ભૂલથી દરેક પોતાના ધર્મમાં કલ્યાણ માને છે, જે તે સંપ્રદાયમાં જે તે ક્રિયા કરે છે એમાં એને કલ્યાણનું કારણ માનીને ચાલે છે, એમ આ જૈન દિગંબર સનાતન સંપ્રદાયમાં પણ અંદરનો ફેરફાર કર્યા વિના બહારનો ફેરફાર કરવાથી ધર્મ થાય છે એવી બુદ્ધિથી બહારમાં પૂરેપૂરો ફેરફાર કરે છે, જેટલો શક્ય છે એટલો બધો જ ફેરફાર મને દર્શાવ્યું કે એનો ત્યાગનો ફેરફાર કરે છે. અને એ સમજવું સહેલું પડે છે, અને અંદરની વાત સૂક્ષ્મ હોવાથી એને સમજવી સહેલી પડતી નથી. એમ કહો કે તમે ગ્રસ્થાશ્રમનો ત્યાગ કરી નાખો, બધો સર્વસંગ પરિત્યાગ કરીને મને દીક્ષા લ્યો, તો એ વાત સમજવી અઘરી નથી પડતી. મનોબળ હોય તો એ કરી શકે છે, પણ અંદરમાં સૂક્ષ્માથી સૂક્ષ્મ સ્વભાવનું અસ્તિત્વ ગ્રહણ કરવું એ વાત અનાદિનો અભ્યાસેલો નહીં હોવાથી, રાગ તો અનાદિનો અભ્યાસેલો છે, એટલે શુભ રાગની કે અશુભ રાગની કોઈ ક્રિયા કરતા એને વાર નથી લાગતી, જટ દઈને કરી લઈએ છીએ. આ અજાણ્યો માર્ગ છે એટલે આ માર્ગને આવું જરા અનભ્યાસેલો માર્ગ હોવાથી કઠિન લાગે છે. એમ અભ્યાસે કઠિન નથી, એનો અર્થ એ છે કે અભ્યાસે કઠિન નથી, પણ અનભ્યાસે એને કઠિન લાગે છે જીવને, એટલે જીવ બાહ્યક્રિયામાં તરત વળી જાય છે. બાહ્યક્રિયામાં કોઈ ધર્મ નહીં, બાહ્યક્રિયામાં વાળવો હોય તો કોઈ પણ જીવ વળી જાય, બાળકથી માંડીને કોઈ પણ જીવ, અંદરમાં વાળવામાં એને એટલું સહેલું નથી લાગતું, ભૂલે છે એ રીતે. વિધિ ખોટી છે, વિધિ ખોટી છે. એમ કહો કે વિપરીત અભિનિવેશ પૂર્વક ધર્મ કરે છે એમ કહો, વિધિમાં તો એમ લે કે જો દીક્ષા અંગીકાર કરી એ બરોબર જીનોક્ત વિધિ પ્રમાણે દીક્ષા અંગીકાર કરી છે, પછી તો કે પંચમહાવ્રત સમિતિ ગુપ્તિ 28 મૂળ જીનોક્ત વ્યવહાર પાડે છે, પણ એ ક્યાં સાચી વિધિ છે? અંતરની વિધિને વિધિ કહી છે, એમાં વિપરીત અભિનિવેશ છે કે આ બાહ્ય ક્રિયા હું કરું છું એવો એને અભિપ્રાય રહી જાય છે. દેશમાં તો એમ કે આત્મા પરપદાર્થની ક્રિયા કરી શકતો નથી, પણ છતાં એને પોતે સાવધાનીથી જે ક્રિયાનું પ્રતિપાલન કરે છે, સાવધાનીથી પાળે છે, એને પોતે બરાબર સાવધાનીથી કરી શકે છે એવો એને ભાવ અભિપ્રાય રહી જાય છે. એ ઉપરાંત એને શુભરાગ થાય છે ને એમાં કશાય મંદ થાય છે તો આત્માની શાંતિ એમાં થાય છે. જ્ઞાન પણ છે અને કશાય પણ ઘીતો છે, બે વાત એને મોક્ષ માર્ગની લાગે છે, પણ પરપક્ષી ઉઘાડ જ્ઞાન હોય છે એ મોક્ષ માર્ગ નથી, કશાયની મંદતા એ પણ મોક્ષ માર્ગ નથી, બેમાંથી એક મોક્ષ માર્ગ નથી, પણ એને એમાં ભૂલ થઈ છે, ભ્રમ થયો છે, એટલી વાત છે. સ્વચ્છંદે જે ચડે છે એ તો ઝટ દઈને અશુભ ભાવમાં આવી જાય છે, સ્વચ્છંદની અંદર આ એક મોટો દોષ હોવાથી એને તીવ્ર કષાયમાં આવતા વાર લાગતી નથી, અથવા તો જાણી બુજીને કરે તે સ્વચ્છંદ. ગુરુની આજ્ઞા આમ છે, શાસ્ત્ર આજ્ઞા આમ છે, પણ નહીં મારે તો મારી રીતે હાલવા, હું મારી રીતે હાલવા માગું છું, તો એ સ્વચ્છંદ કહેવાય છે. એમાં તો દોષ તીવ્ર થતા વાર લાગતી નથી. અધ્યાત્મશાસ્ત્ર વાંચે એટલું નહીં, અધ્યાત્મશાસ્ત્રનું અર્થઘટન પણ શાસ્ત્રમાં જે કહ્યું હોય એ પ્રમાણે કરે, અર્થનો અનર્થ કરીને ન કહે એટલો ઉઘાડ હોય છે.
બરોબર,
અમુક પૂર્વનો જેને ઉઘાડ હોય એ સાધારણ ઉઘાડ નથી. અત્યારે તો એનો સહસ્ત્રાંશ કોઈને શાસ્ત્ર અધ્યયન નથી, હજારમાં માગે છે. એટલો ઉઘાડો હોય, એટલી કસાઈની મંદતા હોય, બે હોય. અર્થઘટન શાસ્ત્રને અનુકૂળ કરે, પ્રતિકૂળ ન કહે, આ તો ગ્રહિત મિથ્યાત લાગે, આ તો અગ્રહિત મિથ્યાત હોય છે. પણ મિથ્યાત તે ભૂલ એમ કહ્યું છે. ક્રિયા તે કર્મ, ઉપયોગ તે ધર્મ, મિથ્યાત તે ભૂલ. ભૂલ થાય છે. વિતરાગ માર્ગ શું અને શરાગ માર્ગ શું, બે વચ્ચેનો આત્રો એને ખબર નથી. વિતરાગ ભાવને એને ઓળખ નથી, સ્વભાવ ભાવને એને ઓળખ નથી. ઓળખ નથી, પરિચય તો હોવાનો પ્રશ્ન નથી. રાગની ઓળખાણ છે ને રાગનો પરિચય છે. ભૂલ થઈ થાય છે. ભાવની ઓળખાણ જુદી વસ્તુ છે ને. નવ તત્વની પરિભાષા કરે, એમાં સમૂહની પરિભાષા આવે, નિર્જરાની વ્યાખ્યા આવે, મોક્ષની વ્યાખ્યા આવે. પણ એ ભાવને ઓળખવો બીજી વાત છે. ટોલમલજીએ જેમ સંગીતનો દાખલો આપ્યો છે, વસંત તિલકામાં છંદ છે એની અંદર આટલી માત્રા હોય, મંદાક્રાંતામાં આટલી માત્રા હોય, તો એ બરાબર પાકો, એમાં ભૂલ ન હોય. પણ એ રાગ વાગતો હોય, કોઈ ગાતું હોય ત્યારે એને ખબર ન પડે કે આ કયો ચાલે, ત્યાં ક્યાં માત્રા ગણવા જાય. ભણવું જુદી વાત છે, ભણીને સમજવું જુદી વાત છે, અને અનુભવમાં લેવું એ જુદી વાત છે.
અનુભવ રહી જાય,
આપણે નથી કહેતા બહુ કોઈ ડિગ્રી ઘણી લઈ લે, પણ ભણતા ભણતા એવો વિડિયો થઈ ગયો હોય અને પ્રેક્ટિકલ લાઈફમાં એનો ઉપયોગ ન કરી શકતો હોય એના ભણતરનો, કે ભણ્યો તો છે પણ ગણ્યો નથી. સાદી ભાષામાં શું કહે છે, કહેવત છે ગુજરાતી, ભણ્યો છે પણ ગણ્યો નથી. ગણ્યો નથી એટલે એને એનું પ્રેક્ટિકલ જ્ઞાન નથી. મેં ડાક્ટર થઈને તાજા તાજા આવ્યા પ્રેક્ટિસ કરતા, દર્દી આવ્યા, ભાઈ શું થયું છે, ઓકે, દુખાવો કેળમાં થાય છે, ક્યારે છે, તો કે કાલ આજ સવારે હબાકો આવ્યો. હું કહે આટલા બધી ચોપડીમાં છે એમાં ક્યાંય હબાકો શબ્દ જ નહોતો આવ્યો. શું એ તો ગુજરાતી ઘરગથ્થુ શબ્દ છે, હિન્દીમાં શું કહેતા છે ખબર નથી. આવું તો કઈ ભણવામાં જાય તો નથી, પણ આ તો સામાન્ય ઘણા ને આવે છે, ઘણા ડાક્ટરો એની ટ્રીટમેન્ટ કરે છે, તમને ખબર જ નથી. પણ કે ભણવામાં આવ્યું જ નથી એ વાત નથી ભાઈ, ભણવામાં ન જોયા, ભણવામાં શું આવ્યું હતું, ભણવામાં શું નહોતું આવ્યું એ દર્દીને સમજાવવાની કે કહેવાની જરૂર નથી. પણ શું ગણી લે કે આને શું થયું હોવું જોઈએ, કયા પ્રકારનું આને દર્દ હોવું જોઈએ, એની શું દવા થાય, એને પોતાને સમજવાનું વિષય. આ ભણવામાં આવ્યું નથી. ડાક્ટર ફરીને આવે પેલો આને કઈ ખબર પડતી નથી, એના જેવું ડિગ્રીનું કામ આવે. અહીંયા તો મુમુક્ષુની ભૂમિકાનો વિષય છે કે જ્યાં સુધી પોતાને ચિત્તમાં એટલે અંતરંગમાં, ચિત્ત શબ્દ લીધો છે, ચિત્તમાં એટલે અંતરંગમાં, એટલે એને રસ અને રુચિ પડી છે આત્મા સિવાય અન્ય દ્રવ્ય ભાવની, બીજો એટલે અન્ય દ્રવ્ય અને અન્ય ભાવ એ સંબંધીની રસ રુચિ પડી છે. અરે શાસ્ત્રમાં પણ અપ્રયોજનભૂત વિષયની રસને રુચિ પડી છે, બીજો રંગ છે. દ્રષ્ટાંત મળાવે, સિદ્ધાંતની વાત પડી રહી, એક કોણ દ્રષ્ટાંત વાંચન અડધી કલાક ચાલે, એ બધી ક્યાં રસ પડ્યો છે એની સૂચક પ્રવૃત્તિ છે. પ્રયોજન ભૂત પોતાનો વિષય છે, પોતાનો શુદ્ધાત્મા છે, એનો રંગ, એનો રસ, એની મહિમા, એની રુચિ એ પ્રગટ થાય, અને બીજાનો રસને રુચિ એને મહિમા ચાલ્યા જાય ત્યારે એને પોતાનો શુદ્ધાત્મા પ્રગટ થાય છે. પ્રગટ થાય છે, પ્રગટપણે એને જણાય છે. બે રસ સાથે ન રહી શકે. મોક્ષ માર્ગમાં સાધક ભૂમિકામાં રાગ અને વિતરાગતા સાથે રહે. સાધક હોય ત્યાં સુધી રાગ પણ હોય ને વિતરાગતા પણ હોય, બે અંશ આંશિકપણે હોય એક પરિણામમાં, પણ બંનેનો રસ સાથે ન હોય. આ ફેર છે. બંનેની રુચિ ન હોય, બંનેનો રસ ન હોય. રસ ને રુચિ અવિનાભાવી છે. જ્યાં રુચિ છે ત્યાં રસ જામે છે, ત્યાં રુચિ નથી ત્યાં રસ જામતો નથી. આપણે સ્વલક્ષી જ્ઞાનના વિષયમાં એ લઈએ છીએ કે સ્વલક્ષી જ્ઞાન હોય તો એની રુચિ પ્રગટે, એનો રસ પ્રગટે. પરલક્ષી જ્ઞાન હોય તો જાણે બધું પણ એને રસ ને રુચિ એમાં હોય નહીં, તેથી શુષ્કતા પ્રગટે. આનું હૃદય ભીંજાયેલું રહે, આનું ચિત્ત ભીંજાયેલું રહે રસને રુચિથી, પેલાને શુષ્કતા આવે. એક જ શાસ્ત્રનો સ્વાધ્યાય કરે બે જીવ, એકને રસ રુચિ વધે, એકને શુષ્કતા વધે. એકનું અધ્યયન સ્વલક્ષી છે, પોતાને જોતો જોતો, પોતાના ભાવને મેળવતો મેળવતો, એમાં ફેરફાર કરતો, સુધારો કરતો કરતો એ આગળ જાય છે. એટલે એને પોતાને ગુણ પ્રગટાવવાનો રસ છે. એટલે ગુણ અવગુણની વાત એ રસથી ઝીલે છે. પેલાને પોતાના ગુણ અવગુણ સાથે સંબંધ રહેતો નથી. એને તો કોઈને સમજાવવું છે, કોઈને કહેવું છે, અને એ રીતે પોતાની મોટાઈ પ્રદર્શિત કરવી હોય છે. જાણે ને જાણે થોડું વિચારનું હોય તો સૂક્ષ્મપણે પણ એવું બને છે. હવે ગુણની વાત લે છે. જેને ગુણ રત્નોથી ગૂંથાયેલો આત્મા મળી જાય તેને આ તુચ્છ વિભાવોથી શું પ્રયોજન? ગમે તે પ્રકારનો શુભરાગ હો પણ એ તુચ્છ છે. પોતાના આત્મગુણ પાસે તો આ અવગુણ છે, વિભાવ છે, તે અવગુણ છે અને એ તુચ્છ છે. રાજમલજી તો નિર્જરાધિકારમાં એવો શબ્દ વાપરે છે કે સમ્યક દ્રષ્ટિને રાગમાંથી અસ્તિત્વ ખસી ગયું છે, એનું અસ્તિત્વ ઉપાડી લીધું છે. પહેલા રાગમાં હું 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 પણ કરીને રાગમાં રાચતો હતો, એ રાગમાંથી એને અસ્તિત્વ ઉપાડી લીધું છે. સ્વભાવમાં પોતાનું અસ્તિત્વ છે, છે ત્યાં શ્રદ્ધા જ્ઞાને કરીને અનુભવ કર્યો છે. એને સ્થાપ્યું છે એમ કહેવામાં આવે છે, પણ છે તો અનાદિ છે. પણ શ્રદ્ધા જ્ઞાનના પરિણામ વડે એને યથાસ્થાને, પરિણામથી યથાસ્થાને ભોજવું, યથાસ્થાને રાખ્યું, અનુભવ્યું, ત્યારે રાગ છે એકદમ તુચ્છ ભાષા છે. ત્યારે ગમે તે રાગ ચાલતો હોય તો એને ખ્યાલ છે કે જોડે રાગ ચાલે છે જ્ઞાતા ધારાની વિતરાગી નિર્વિકલ પરિણતિના પ્રગટ ભાવ સાથે સાથે પ્રગટ રાગનો ભાવ સાથે ચાલે છે, પણ એ તુચ્છ વસ્તુ છે. એ આત્મા નથી, આત્માને અનુકૂળ નથી, અને એ અનાત્મા હોવાથી ઉદાસીનતાનો, ઉપેક્ષાનો વિષય છે, હેયપણાનો એ વિષય છે. હવે જેનો આત્મા મળ્યો, કેવો આત્મા મળ્યો? કે અલૌકિક ગુણરત્નોથી ગૂંથાયેલો છે એવો આત્મા મળ્યો. આ મહિમા કરીને સીધું એમ ન કહ્યું જેને આત્મા મળ્યો, ગુણરત્નોથી ગૂંથાયેલો આત્મા મળ્યો. શા માટે એને રસ છે એનો? પાત્રતાના લક્ષણમાં એ વાત છે કે કેવી કેવું લક્ષણ છે કે જેને ગુણથી ઉત્પન્ન થતું સુખ જોઈએ છે, ગુણથી ઉત્પન્ન થતું સુખ જોઈએ છે, અનેક પ્રકારના બાહ્ય સાધનોથી સુખ જોઈએ છે, બાહ્ય વિષયોથી સુખ જોઈએ છે એમ નથી. એમાં તો એને મૂંઝવણ થાય છે. જેમ કોઈ નાક દાબે ને મૂંઝાઈ જાય, શ્વાસોશ્વાસ રોકાઈને મૂંઝવણ થઈ જાય, અથવા જેમ ટેન્શન વધી જાય ને મૂંઝવણ થઈ જાય, એમ એને અનુકૂળતાના સંયોગો હોવા છતાં એમાં એને સુખ બુદ્ધિ નથી, રસ બુદ્ધિ નથી, મહિમા નથી, તો એને મૂંઝવણ થાય છે. જે વસ્તુ હું ઈચ્છતો નથી, ચાહતો નથી, એ આવીને સામે ઉદયમાં ઊભી રહે છે, તો એને મૂંઝવણનો વિષય થાય છે. જેમ કોઈ અચાનક પ્રતિકૂળતા આવે તો માણસ મૂંઝાઈ શકે નથી, મૂંઝાઈ જતા અરે આમથી આમથી બધી પ્રતિકૂળતાઓ ઊભી થઈ, કાંઈ નહોતું ને, એમ આમ મૂંઝાય છે. અનેક પ્રકાર જ્ઞાન જે કોઈ વ્યામોહના પરિણામ થાય એવી પરિસ્થિતિ ઊભી થાય, ઇષ્ટ અનિષ્ટપણાને, તો એમાં મૂંઝાય છે. અને જેને ગુણથી ઉત્પન્ન થતું સુખ જોઈએ છે, આત્મગુણથી ઉત્પન્ન થતું સુખ જોઈએ છે, એને પાત્રતા વિશેષ વાળો. અહીંયા કહે છે કે જેને ગુણરત્નોથી ગૂંથાયેલો આત્મા મળી જાય એને આ તુચ્છ વિભાવોથી શું પ્રયોજન છે? એને તો તમામ વિભાવો, વિભાવોના ફળ એ બધું તુચ્છ છે. એને એની તુચ્છતા છે, એના ઉપર એને ક્યાંય વિશેષતા લાગતી નથી, અથવા એ અપ્રયોજનભૂત લાગે છે. અપ્રયોજનભૂત છે તે ઉદાસીનતાનો, ઉપેક્ષાનો વિષય થાય છે. પ્રયોજનભૂત છે તે અપેક્ષાનો વિષય થાય છે. તો સીધો સીધો હિસાબ છે. એ રીતે જેને અંતરંગમાં આત્માનો રસ છે, આત્માની રુચિ છે, અને જેના પરિણામ આત્માના રંગે રંગાય છે, આ દેવગુરુ શાસ્ત્રમાં એટલા માટે છે કે એમાંથી બધા આત્મભાવો પ્રદર્શિત થાય છે. દેવમાંથી આત્મભાવ પ્રગટ થાય છે, દેવ પણ એ જ વાત કરે છે, શાસ્ત્ર પણ
એ જ વાત કરે,
સ્વભાવની જ વાત કરે છે. તો એને પોતાને રંગ ચડવાનું નિમિત્ત છે, આત્મભાવનો રંગ ચડવાનું એ નિમિત્ત છે. જગતના પદાર્થો શુભાશુભ રાગનો રંગ ચડવાનું નિમિત્ત છે. વિતરાગી દેવગુરુ શાસ્ત્ર એ રાગનો રંગ ચડવાનું નિમિત્ત નથી, આત્માનો રસ ચડવાનો, રંગ ચડવાનું એ નિમિત્ત છે. રૂઢિગતપણે જે શુભરાગનું નિમિત્ત બનાવી દે છે એ ખરેખર મળેલી તકને ખોઈ બેસે છે. વેપારની વાત થાય એવી વાત તો નથી, એમ નથી
કરવું.
એ તો અન્ય મત જેવું થઈ ગયું, એટલી બધી વિકૃતિ છે, અન્ય મત જેવું છે. અન્ય મતની અંદર જે માનતાઓ માને છે પોતાના દેવની, પોતાના ગુરુની, એવી રીતે અહીંયા દિગંબરમાં તો એનો નિષેધ છે, ત્યાં તો નિષેધ નથી. બિચારા સમજે કેવી રીતે? ત્યાં તો ક્યાંય નિષેધ છે જ નહીં, ત્યાં તો ઉલટાનો એને એના ગુરુ કે જે હોય ધર્મના ક્ષેત્રમાં ગુજારી બીજાને ત્રીજાને મુખ્યાધીન એને રસ્તો દોરી જાય, તો આમ માનતા માનતો તને આમ લાભ થશે, ફલાણા નામ લાભ થયો તો ઓલાને આમ લાભ થયો તો મને ખબર છે, હું એનો સાક્ષી છું, પ્રગટવાદ છે, હું પ્રત્યક્ષ પરચો છે. શું કહે એને? પ્રત્યક્ષ પરચો છે. એની શ્રદ્ધા એવી શું થાય? એને લોભિયા હોય ત્યાં ધોતારા ભૂખે નંબર ખબર પડી કે આનો લોભી છે, બતાડો એને એ રસ્તો. ગમે એવો બુદ્ધિવાળો હોય તો એના ચક્કરમાં આમ આમ દિલ્હીમાં તાંત્રિકો કેમ છે બધી ગયા છાપાવાળા ઘણી વાર કે દિલ્હીમાં તાંત્રિકોનું રાજ ચાલે છે, કે મંત્રતંત્ર વાળા ઠામ ઠામ નિષેધ કરેલો છે. એ તો ચોખ્ખો અશુભ ભાવ છે, પણ શુભ ભાવ ને શુભ ભાવના ફળનો નિષેધ કર્યો છે. અશુભ ની વાત તો ક્યાં એને કરવાની રહી? શુભ ને શુભ નું ફળ છે એનો નિષેધ કરેલો છે. શુભ નું ફળ બહુ ઉપભોગ છે, એ તો એનું કારણનો નિષેધ કર્યો. ત્યાં સુધી વાત છે એને પણ આગળ બધી કરી, તો પછી બીજાને શું કાઢો? અન્ય મતી કહો એમ જ થઈ જાય, એને તો કોઈ નિષેધ કરનારું છે નહીં. અહીંયા તો આત્મા આત્મભાવની સાથે સાથે ઊંચી કોટીનો શુભરાગ, જીનોક્ત વ્યવહાર ઊંચી કોટીનો શુભરાગ ચાલે તો પણ એને તુચ્છ ગણવામાં આવે છે. વ્યવહાર ઊંચી કોટીનો હોય, એની મહિમા આવે ને એનો રસ ચડે, તો એ વ્યવહારનો અભિમાન થયા વિના પર્યાય બુદ્ધિ સિદ્ધિ થઈ જવાની છે. અથવા તો ખરેખર ઊંચી કોટીનો વ્યવહાર તેને કહી શકાય કે જે તુચ્છ ભાવે વર્તતો હોય તેને હોય, એનો ઊંચામાં ઊંચી કોટી છતાં એને એમાં તુચ્છતા લાગતી હોય, ત્યારે એની કોટી બરાબર છે એમ નક્કી કરવી.
બરોબર,
સુયોગ્ય ઉચ્ચ કોટીનો વ્યવહાર છે, નહીતર એમાં અહંપણું કરનારને સાથે સાથે કર્તૃત્વ બુદ્ધિનો મિથ્યાત્વ સહિતનો અશુભ ભાવ વર્તતો હોવાથી એને ચોખ્ખો શુભ ભાવ નથી. મિથ્યા દ્રષ્ટિને ચોખ્ખો શુભ ભાવ નથી, એને તો સાથે મિથ્યાત્મનું પાપ લાગેલું લાગેલું ને ચોંટેલું ને ચોંટેલું સાથે રહે છે.
હા,
ઉચ્ચ કોટીનો વ્યવહાર સરવાર સિદ્ધિમાં જાય એવા પરિણામ હોય, એથી ઊંચું ફળ નથી. છતાં પણ એને એની તુચ્છતા છે, એનું એને અહંપણું નથી, એની મહત્તાને એનો રસ એને ચડતો નથી. શુદ્ધ વ્યવહાર શુદ્ધ પાડે છે, પણ એ તો સહેજે કશાયનો અભાવ થઈ ગયો છે એટલે એવો શુદ્ધ વ્યવહાર એનો રહી જાય છે. એ તો રહી ગયેલી અશુદ્ધિ છે,
દોષ છે,
એટલો એટલું રહી ગયું રાગનું, એટલું પણ એમાં અસ્તિત્વ રહી ગયું છે. હયાતી રાગની જે રહી ગઈ એમ બતાવું છે, પણ કેટલો ઓછો રહી ગયો એમ બતાવું છે. પકડવાની વાત એમાં નથી. એને એને પોતાને મેળવવું કે મારા ચિત્તમાં કયો રંગ ચડેલો છે મેળવવું પડે. મેળવણી કરવી, અવલોકન કરી કરીને, વારંવાર અવલોકન કરીને મેળવણી કરવી જોઈએ. એટલે તો અવલોકન કરવાની વાત છે, એ લક્ષ્ય ફેરવવાની વાત છે. જે તત્વની વિચારધારા પરલક્ષે ચાલે, શાસ્ત્ર અધ્યયન પરલક્ષે ચાલે, સ્વાધ્યાય એ આખી દિશા બદલવાની વાત છે. એમ નહીં ચાલવું જોઈએ તો એમ નહીં ચાલવા માટે શું કરવું? અંતર અવલોકન કરવું કે મને આમાં શું લાગવું પડે છે, મારા પ્રયોજનની વાત ક્યાં આવે છે, કેવી રીતે આવે છે, અને આ ભૂલ થાય છે કેવી રીતે એ પણ એને સમજાય, ભૂલની નિવૃત્તિ કેમ થાય છે એ પણ એને સમજાય. દેવગુરુ શાસ્ત્રને ઉપકારી એટલા માટે કે બહુ મંથન કરીને પોતાની ભૂલ જડે, એના બદલે મંથન કર્યા વગર સિદ્ધિ એને કે જો આમ ભૂલ થાય છે અને મેળવે એટલે તરત એને ખબર પડે બરાબર છે. આ તો અનુભવથી વાત કરેલી લાગે છે, મારો અનુભવ સાક્ષી પૂરે છે એની વાતને. લાગતો ભાઈ દેમ કે ભાઈ તમને પેટમાં છૂંક આવે છે, બોલો કે ભાઈ ઝાડા થઈ ગયા છે, પણ પેટમાં છૂંક આવે છે, ઘા આવે છે, તો એ વાત ઓલે બતાવી નહોતી. હું એ ભાઈ દે પૂછું તો કે તમને મળે નહીં અસર છે, તો એને વેદના છૂંક આવવાની વેદના દર્દીને થાય છે અને બતાવે છે ભાઈ દેને, તો ભાઈ જાણકાર છે એમ નક્કી થાય છે. એમ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાનીને બધી ખબર નથી હોતી, બતાવે છે તો જો મેળવણી કરનાર હોય તો એને ખબર પડે છે. જ્ઞાની પણ બધા ઉઘાડવાળા નથી હોતા, તો જ્ઞાનીઓને પણ શાસ્ત્ર દેવગુરુ શાસ્ત્રનો પરિચય થતા અનેક ભાવો જે અનુભવથી પ્રસિદ્ધ કરેલા હોય છે, પોતાને તો અંતરલક્ષ છે ને મેળવણીનો, એને તો પ્રેક્ટિસ છે મેળવતો જો, એ તો અમસ્તો હોય તો બીજી રીતે વાંચતો નથી, એનું તો સ્વલક્ષી પરિણમન હોવાને લીધે એને તો જે જે ભાવો છે એને મેળવતો જાય છે, તરત એને સમજાય છે. અરે આ તો ઘણું મંથન કરીને સમજા હોત એ વાત તો સિદ્ધિ આપણને આપી દીધી છે, માટે એ ઉપકારી છે એમ. જે અસ્થિ ને નાસ્તિ બેયમાં ઉપકારી પડે છે, નાસ્તિમાં એને પોતાને ન દેખાતા હોય, ન ખ્યાલમાં આવતા હોય, ન પકડાતા હોય એવા દોષો એને સમજાઈ જાય છે, અને એ દોષો પ્રત્યેની અરુચિની તરત પ્રગટ થાય છે. દોષ સમજાય છે તો દોષની અરુચિ એને પ્રગટ થાય છે. અસ્થિથી એને આત્મા કહે છે, ગુણ રત્નોથી ગૂંથાયેલો આત્મા પોતે રસ્તે કહે છે, તો એને રસ આત્મરસ ચડવાનું નિમિત્ત થાય છે. વિભાવ રસ મટવાનું નિમિત્ત થાય છે અને સ્વભાવ રસ ચડવાનું નિમિત્ત થાય છે, બે રીતે ઉપકારી થાય છે. પણ કોને કે સ્વલક્ષે અધ્યયન કરે, સ્વાધ્યાય કરે એને, પરલક્ષે કરે તો આજે વાંચે છે, અર્થ કરે છે, સાચો અર્થ કરશે, આજે સાચો અર્થ કરશે, કાલે અનર્થ પણ કરશે, આજે ધારણામાં સ્મૃતિમાં રહી જશે, કાલે એ વિસ્મૃત થઈ જશે. દીપચંદજીએ તો બહુ લીધું છે, સમ્યક દર્શન વગરનું જો તું પૂજા ભક્તિ શાસ્ત્ર ત્યાગ બધાને મહિમા આપે છે. એમ કહ્યું કે સમ્યક દર્શનની તારી પૂજા મોહ ભજન છે, ભગવાનનું ભજન નથી પણ મોહ ભજન છે. તારો ત્યાગ તો કે જંગલમાં જેમ હરણિયા નિર્વસ્ત્ર ફરે છે તેવી ઇંચની હારે મૂકી દીધા. ખરેખર પૂજા ન કરવાનો પ્રશ્ન નથી, કઈ રીતે કરવો એ પ્રશ્ન છે. સ્વાધ્યાય ન કરવાનો પ્રશ્ન નથી, પણ કઈ રીતે કરવો એ પ્રશ્ન છે. તો જ્યારે આપણે સમય ખર્ચીએ છીએ, શક્તિ ખર્ચીએ છીએ પૂજા કરીએ, સ્વાધ્યાય કરે, ત્યારે સમય શક્તિ તો નો ખર્ચ તો થાય છે કે નહીં? તો પછી ખર્ચ કરીને આર્ટિફિશિયલ માલ સુંદર શું કરવા લેવો, આટલો સવાલ છે. તમારી પાસે તમે કહે ભાઈ રેશમી કાપડ આપો, રૂપિયા છે અમારી પાસે, તમે કયો એ પ્રમાણે આપી દઈએ, તો પછી કે ભાઈ આ આર્ટિફિશિયલ લઈ જા, કે ઘરે જઈને ધોવો ને પછી રોવો, એ તો નકામું જાય, પૈસા પડી ગયા. એમ તમારો ખર્ચ પડી જાય, સમય શક્તિનો ખર્ચ પડી જાય, એનો અફસોસ થવો જોઈએ ને. હવે પ્રશ્ન એ છે કે યોગ્ય રીતે ન થઈ શકતું હોય, યથાર્થ રીતે ન થઈ શકતું હોય તો અયથાર્થ રીતે કરવું કે છોડી દેવું, આ તમારો પ્રશ્ન બરાબર છે. યથાર્થ રીતે તમે કહો છો એમ નથી થઈ શકતું, તો પછી અયથાર્થ રીતે કરવું કે છોડી દેવું, કરવું જ નહીં, આ એક પ્રશ્ન થવા યોગ્ય છે. જ્યારે કરવું છે તો પછી એમાં યથાર્થતા આવે એનો પ્રયત્ન કરો. વેપાર કર્યા વિના પૈસા કમાવાનો, હવે વેપાર કરીને કોઈ પૈસા ખોવે તો, અને પછી પ્રશ્ન કરે કે મારે વેપાર કરવો કે ન કરવો. ભાઈ પૈસા કમાય એ રીતે વેપાર કર, વેપાર કરવા ન કરવાનો પ્રશ્ન નથી, પૈસા કમાવાનો પ્રશ્ન છે. એ ક્યાં પ્રયોજન બદલાઈ જાય છે? કોઈ પૂજા ભક્તિ સ્વાધ્યાય કરવાનું પ્રયોજન નથી, એ કરતા અંદરમાં આત્માને આત્મગુણની કમાણી શું થાય એ પ્રયોજન છે. પણ પ્રયોજન ભૂલાઈ જાય છે ને વિસરાઈ જાય છે, લક્ષમાં હોતું નથી, એટલે ક્રિયા કરવાનું પ્રયોજન થઈ જાય છે. પછી એમાંથી પ્રશ્ન ઉઠે છે કે આ કરવું કે ન કરવું, એ કયો કે હા પાડો કા ના પાડો. કેટલાક તો એવો પ્રશ્ન કહે છે હા ના કે ના, આ કે નામાં જવાબ દો, અમારે બીજી લાંબી વાત અમે ન સમજીએ. ભાઈ તું બધું સમજે છો પણ તારે સમજવાની ઈચ્છા નથી, અભિપ્રાય નથી, બાકી નથી સમજતો એવું કાંઈ નથી. એમ કરવા નહીં કરવાનું પ્રયોજન નથી, યથાર્થ કરવાનું જ પ્રયોજન છે. અયથાર્થપણે નહીં કરવું જોઈએ, યથાર્થપણે જ કરવું જોઈએ. વેપાર મૂડી ખોવાનો કરાય જ નહીં, મૂડી વધારવાનો જ વેપાર કરાય, એમાં ચોખ્ખું સમજાય છે કે નથી સમજાય? તો કરવો કે ન કરવો, ભાઈ કરવા ન કરવાનો ક્યાં પ્રશ્ન છે, નફો કરવો કે નુકસાન કરવું એ પ્રશ્ન છે આની અંદર. એટલી વાત છે કે પ્રશ્ન ક્યાં આવીને ઉભો રહે છે એ સવાલ છે આની અંદર. કેમ કે તર્ક એમાંથી બીજી રીતે લઈ જવો છે. જે પરલક્ષી વિચારધારા છે એમાં કેટલીક કુતર્કની, તર્કણાની સાથે સાથે કુતર્કની પરિસ્થિતિ ઊભી થઈ જાય છે. આ પરલક્ષી વિચારધારાની પ્રકૃતિ છે, ટેન્ડન્સી છે કે જે તર્ક તો એને ઉઠે છે એમાં પછી કેટલાક કુતર્ક ઘૂસી જાય છે. તો એમાંથી અહીંયા ક્યાં કુતર્ક ઘૂસાડે કે તો પછી આ પૂજા કરશે એ બંધ થઈ જશે ને પછી માણસે દુકાને જવાનું, બજારમાં જવા, માર્કેટમાં જાય એના કરતા અહીંયા તો પગવાડીને બેઠો ભગવાનની સામે, એમ ના જવાય, એવા તર્કમાં લઈ જાય છે કે અશુભ કરે એના કરતા તો શુભ સારું છે. શુભ અશુભની તું માથાકૂટમાં પીડ્યો છો, પણ જૈન માર્ગ તો પહેલા દર્શનમોહને ટાળવાનો છે. શુભ અશુભમાં તો ચારિત્ર મોહની મુખ્યતાથી વિષય ચાલશે, અને અહીંયા તો દર્શન મોહને પહેલેથી ટાળવાનો જેનો અભિગમ છે, એવી રીતે જે પ્રવર્તવા માગે છે આ ધ્યેય છે, આ અભિગમ છે, એને માર્ગ હાથ આવે છે. બીજું અનંત વાર કર્યું આ જીવે, અત્યારે તો કાંઈ કરતો નથી, શુભ ભાવના ઠેકાણા નથી, કાંઈ એટલા બધા શુભ ભાવ કરી ચૂક્યો ને એના ફળ ભોગવી ચૂક્યો છે, શું એને લાભ થયો છે? ક્યાં ન્યા છે એક આટો પણ ભવચક્રનો ઓછો થાય એવું? જન્મ મરણનો નાશ કરવાનો માર્ગ છે, એ માર્ગનો જ્યાં વિષય ચાલે છે ત્યાં જન્મ મરણનો માર્ગ ટાળવાનો વિષય આખો એકોર મૂકીને બીજી વાતે ચડવું, એ તો ખોટી વાત છે. શુભાશુભથી તો કાંઈ જન્મ મરણ ટાળવાના નથી, અશુભથી અશુભ કર્મ બંધાશે, શુભથી શુભ કર્મ બંધાશે, સરવાળે અધોગતિ ઊભી છે. કોઈ ત્રસ પર્યાય તો એમની તો મર્યાદા બહુ છે, અનંતકાળ જીવને રહેવાનું સ્થાન નિગોદ રહે છે સંસારમાં, ત્રસ પર્યાયની તો બહુ ઓછી સ્થિતિ છે. 2000 સાગર તો કાંઈ નથી અનંતકાળમાં. બહારનો બધો રસ છૂટીને અંતરમાં અનંત શક્તિવંત જ્ઞાયક દેવ પ્રગટ થાય, અનંત ગુણ રત્નોથી વિભૂષિત આત્મા પ્રગટ થાય, રત્નોથી વિભૂષિત છે, સુંદર છે એવો આત્મા જેને પ્રગટ થાય, પ્રગટ અનુભવ ગોચર થાય, તેને આ તુચ્છ વિભાવોથી શું પ્રયોજન છે? પરમેશ્વર પદ પાસે આ વિભાવોનું શું મૂલ્ય છે? શું કામના છે એમ પૂછે છે. પ્રયોજન એટલે કોઈ કામની ચીજ છે? તારું પરમેશ્વર પદ કામની ચીજ છે કે આ તુચ્છ વિભાવો કામની ચીજ છે? એનું કોઈ કામ એમાં નથી. બસો ને 64 થયો. ભૂમિકાનો વિષય છે. હવે આત્માની અસ્થિથી વાત 265 બોલમાં કરે છે. આત્મા જાણનાર છે, સદાય જાગ્રત સ્વરૂપ જ છે. શું કહેવું છે? કે જાણનાર છે, એ જાણી રહ્યો છે, એના ઉપરથી સમજાય છે કે આત્મા જાણનાર છે. બીજો બોલ ત્યાંથી લે છે, એ જરા જાણવાની અંદર વિશેષતા શું છે આત્માની એને સમજાવે છે. કે આત્મા પોતે જાગ્રત સ્વરૂપ જ છે, પોતે જાગતો જીવ છે. જાગ્રત સ્વરૂપ છે એટલે પોતે આત્મા છે એવી જાગૃતિ, તે યથાર્થ જાગૃતિ છે. અને પોતે મનુષ્ય આદિ કર્મના ઉદયજનિત પર્યાય કોઈ પણ દ્રવ્ય કે ભાવે પોતાને અનુભવે તે અજાગૃતિ છે, અથવા વિપરીત જાગૃતિ છે. પણ જાગૃતિ વિનાનો જીવ ક્યારેય નથી. કોઈ એમ કંઈ ખ્યાલ નથી આવતો કે ખ્યાલ આવે એવું છે. કોઈ બીજાની વાત કરતા કરતા ટોણો મારીને સંભળાવે તો
કેમ
જાગતો? તો માટે ખ્યાલ આવ્યો, ઊંઘતો નહોતો. એને તરત એમ કે ભાઈ તમે કોને કયો છો, શું કયો છો, એ બધી અમને ખબર પડે છે. કેમ ખબર પડે છે? કે ભાઈ જાગે છે એટલે ખબર પડે છે. કે નથી ખબર પડતી? વાત બીજાને કરે, આ ઘરમાં નથી બનતું, કામવાળી અરે વાત કરે, સાસુ હોય કે બહુ હોય અને સંભળાવે, જેને સંભળાવવું હોય એને કેમ ખબર પડે છે? આ કામવાળી અરે વાત નથી ચાલતી, આ મારી વાત ચાલે એમ કેમ ખબર પડે છે? કે જાગતો છે, જીવને પોતાને પોતાના સ્વપદની સાવધાની હંમેશા વર્તે છે, જાગૃતિ વર્તે જ છે. પછી જેવો પોતાને માય એવો, હું ફલાણો કે હું ફલાણી થઈ રહી, એની જાગૃતિ એને વર્તે જ છે. જરા પણ કોઈ છૂકીને બોલે તો તરત એને ખબર પડે, ભાઈ તમે સંભાળીને બોલો, આ વાત અનુચિત કરો છો, મારા ઉચિત સ્થાન પ્રમાણે તમારી વાત નથી, તરત ખબર કેમ પડે? જીવને જાગૃતિ છે, ક્યાં જાગૃતિ યથાસ્થાનમાં રાખવી તે અહીંયા મુદ્દો છે. એટલે એમ કહે છે કે જીવ જાણનાર છે એટલું જ નહીં, જાગ્રત સ્વરૂપ જ છે, પણ સ્વરૂપમાં જાગૃતિ મુમુક્ષુત છે. જે જીવને છૂટવું છે, મુક્ત થવું છે, એને જાગૃતિ પોતાના પોતાની હિત અહિતની જાગૃતિ આવે છે, આત્મ સ્વરૂપની એમાંથી જાગૃતિ પ્રગટે છે. અને નહીતર તો એને અહિતમાં પણ હિત માનીને જાગૃતિ આવે છે. જાગૃતિ તો જાતી નથી, કેમ કે એ તો પોતે એ સ્વરૂપે છે. જેમ અનુભૂતિ સ્વરૂપ હોવાથી અનુભવ વિનાનો કોઈ જીવ ન હોય, કાં તો એને રાગનો અનુભવ હોય, સાતાનો અસાતાનો, ઠંડીનો ગરમીનો, ખારાનો ખાટાનો, બધો જે કોઈ પણ અનુભવ 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 ક્ષણે અનુભવ કર્યા જ કરે છે. પણ આત્મા અનુભૂતિ સ્વરૂપ છે, એનો અનુભવ કરતો નથી, તો એ વિપરીત અનુભવ છે અથવા મિથ્યા અનુભવ છે. એમ છે પોતે જાગૃત સ્વરૂપ જ આત્મા. આત્મા જાણનાર છે, સદાય જાગ્રત સ્વરૂપ જ છે. જાગ્રત સ્વરૂપ એવા આત્માને ઓળખે. હવે જે જાગ્રત સ્વરૂપ જ છે એવા આત્માને ઓળખે, એ સામાન્ય લીધું, જેનો અનુભવ કરે છે એ વિશેષ છે. અનુભૂતિ સ્વરૂપ છે એ સામાન્ય છે, જેની જાગૃતિ છે એ વિશેષ છે. જાગ્રત સ્વરૂપ છે એ સામાન્ય છે. વિશેષ ઉપરથી સામાન્યનું ગ્રહણ કરે ત્યારે જો આત્મા જ્યાં લાભ નુકસાનનો પ્રશ્ન હોય છે ત્યાં બધે જાગતો જ રહે છે, ક્યાંય પોતાને નુકસાન સીધું કે આડકતરું થાય તો એ સંમત કરતો નથી, એવી જાગૃતિ એને સદાય વર્તે છે, તો આત્મા જાગ્રત સ્વરૂપ છે. જાગ્રત સ્વરૂપ છે એમ ઓળખાણ કરે તો એને પર્યાયમાં યથાર્થ સમ્યક પ્રકારની જાગૃતિ પ્રગટે. અનુભૂતિ સ્વરૂપ છે એમ ઓળખાણ કરે તો એને સ્વરૂપમાં સમ્યક પ્રકારની અનુભૂતિ પ્રગટ થાય. જી જાગૃતિને હા જાગ્રતની જાગૃતિ, જાગ્રત એવો આત્મા એની જાગૃતિ, જાગ્રત સ્વભાવની જાગૃતિ. બરાબર છે, એ તો લીધું છે ને. જાગ્રત સ્વરૂપ એવા આત્માને ઓળખે તો પર્યાયમાં પણ જાગૃતિ પ્રગટે. કોની? કે જે જાગ્રત સ્વરૂપ છે એની. એટલે જેણે આત્માને ઓળખ્યો છે, જેણે જાગ્રત સ્વરૂપ આત્માને અનુભવ્યો છે, એને પર્યાયમાં મારા આત્માને કયો ભાવ અહિત કરે છે એની જાગૃતિ એને અવશ્ય હોય, હોય ને હોય છે, ન હોય એમ બને નહીં. બીજી રીતે વિચાર કરીએ તો મુમુક્ષુતાની શરૂઆત આત્મહિતની જાગૃતિ વાળાને થાય છે, અથવા જેને આત્મહિતની જાગૃતિ દરકાર થઈ, જાગૃતિ થઈ એને મુમુક્ષુતા પ્રગટી છે, બાકીને મુમુક્ષુતા પણ નથી. પ્રારંભ અહીંથી છે, કેમ કે બીજાને તો પોતે પોતાને નુકસાન કરે છે એવા ભાવ કરે છે એની ખબર નથી હોતી, કેમ કે એની જાગૃતિ નથી. એને તો જાગૃતિ નથી પણ એને મુમુક્ષુતા પણ નથી. એટલે એ વિષય આપણે નિર્ભ્રાંત દર્શનમાં લીધો છે, પહેલા પ્રકરણમાં એ વિષય મોક્ષાર્થીનું જે સ્વરૂપ છે એમાં એ વાત લીધી કે જેને આત્મહિતની દરકાર જાગી ને આત્મહિતના હિત અહિતના વિષયમાં જે જાગૃત થઈ ગયો એ ખરેખર મુમુક્ષુતામાં આવ્યો જીવ. ત્યાં સુધી એ મુમુક્ષુતામાં આવ્યો નથી. જ્ઞાની તો સદાય જાગ્રત જ છે, એને તો આત્માની જાગતી જ્યોત છે, પ્રગટ એને આત્માની જાગતી જ્યોત છે, વર્તે છે. એને હિત હિતના ભાવમાં ક્યારે પણ વિપરીતતા ઊભી થાય એવું બનતું નથી. એટલે ક્યારે પણ જ્ઞાન દશામાં વિપરીત અભિનિવેશ હોતો નથી. અજ્ઞાન દશામાં ગમે તેટલું શાસ્ત્ર જ્ઞાન પ્રગટ થયા છતાં વિપરીત અભિનિવેશ ટાળવો એ વાત ઊભી રહે છે. જાગૃતિ આવે છે ત્યારથી વિપરીત અભિનિવેશ ટાળવાની બાબતમાં અગ્રેસર થાય છે, મુખ્ય થાય છે, અને જ્ઞાન દશા પ્રગટ કરીને વિપરીત અભિનિવેશને ટાળે છે. જ્યાં જ્ઞાની જાગે છે ત્યાં આખું જગત ઊંઘે છે. પોતાના પરમપદમાં પરમપદને વિશે જ્ઞાની જાગ્રત છે. સિદ્ધ સમાન સદાપદ મેરો સદાય અનુભવ થાય ત્યારે એમને સિદ્ધ સમાન સદાપદ મેરો એને આગમનો અર્થ જ એમ કર્યો છે. એ આગમ કર્યો અર્થ છે એમ કીધું છે. પોતે પોતાના નિષ્ઠ શુદ્ધ નિશ્ચય શુદ્ધ પદમાં જાગ્રત છે ત્યાં આખું જગત ઊંઘે છે, અને જ્યાં જગતના લાભ નુકસાનમાં બધા જાગ્રત છે અને ધમાધમ કરે છે, એને માટે ખેંચા ખેંચી કરે છે, ત્યાં જ્ઞાની સુતા છે, ઉપેક્ષા છે. એમ થતું એમ થવા દો, આવું થશે, મારે કઈ લેવા દેવા નથી, ત્યાં ઊંઘે છે. એટલું તો અનિમતમાં આવે છે, ગીતામાં એ વાત કરી છે. યશ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મને, એ બધું કંઠસ્થ કરેલું છે નાનપણમાં બાળપણ. યશ્યામ જાગૃતિ ભૂતાની, ભૂતાની એટલે જગતના જીવો, જ્યાં જગતના જીવો જાગે છે, સા નિશામ પશ્યતો મને, એ નિશા છે, એ રાત્રિ છે, ઊંઘવાનો સમય છે, મુનિ ત્યાં ઊંઘે છે. એ તો અનિમતમાં આ બધી વાતો મૂળ તો દિવ્ય ધ્વનિ માંથી ઘણું પકડેલું છે. એ આ જાગ્રત સ્વરૂપની વાત છે, સદાય જાગ્રત સ્વરૂપ છે, એ જાગતો જીવ છે, અને એ સદાય હયાતી ધરાવે છે, ઉભો છે એટલે ક્યાંય ગયો નથી. તેને સ્મૃતિમાંથી સાવધાનીમાંથી દૂર કરીને વિસ્મૃત કર્યો તો પણ અમે તને યાદ દેવડાવીએ છીએ કે હજી ઊભો છે, તું ભૂલી ગયો પણ એ ભૂલ્યો તને નથી. તારામાં ને તારામાં તેને તું, તેને તું થાય છે. બહુ સરસ થયું, બહુ આવી વાત સાદી છે. જાગતો જીવ ઊભો છે જાય ક્યાં, શૈલીનો ખૂબી છે. વિષય તો જે છે તે છે, પણ કહેવાની જે પદ્ધતિ છે એ શૈલી છે,
બહુ અજોડ છે,
શૈલી બહુ સારી આવે છે. આત્મા જાગતી જ્યોત છે, એટલે કદી જેને બુઝાવી ન શકાય એવી જાગતી જ્યોત છે એમ કેવું છે. આત્માની જ્ઞાન જ્યોત, જાગૃતિની જ્યોત ક્યારે પણ બુઝાતી નથી, અને જીવ સદાય જાગૃત સ્વરૂપે રહે છે, પોતાને જાગૃત સ્વરૂપે છે એટલું અવલોકન કરવાની જરૂર છે. બનાવવાની, જાગતો બનાવવાની જરૂર નથી, જાગતો જ છે, જાગ્રત જ છે, પણ જેમ છે તેમ તેને નિહાળવો છે, જોવો છે, એટલી વાત છે. બીજી કલ્પના કરીને અન્યથા પ્રકારે લોકો જોવે છે તો એનું જ્ઞાન મૂંઢાય છે, એની જાગૃતિ હિતના વિષયમાં મૂંઢાતી જાય છે. પછી તો હિતના વિષયમાં મૂંઢાય છે અને અહિતના વિષયમાં જાગ્રત રહે છે, પછી તો જે અહિતનો વિષય છે એમાં પણ અહિત વધારે થાય એવી જ પરિસ્થિતિમાં ચાલ્યો જાય. પણ છે આત્મા જાગતી જ્યોત, અને એ જાગતી જ્યોત છે એવા જાગ્રત સ્વરૂપથી એને જો, જાગ્રત સ્વભાવથી એને જાણ, તો તને સ્વભાવની ઓળખાણ થશે. એ સ્વભાવના જ એક મુદ્દા છે. જ્ઞાન કહો, જાગૃતિ કહો, સાવધાની કહો, ચેતું કહો, ચિત્ત સ્વભાવ છે એટલે ચેતું એમ કહો, બધી એક જ વાત છે.
વાદિદેવ સિમંદર ભગવાન નો જય, પરમ કૃપાળો શ્રી કાન ગુરુ દેવ નો જય, વિદ્યા સંભાર જય ધારણ નો જય.